તારીખ 25/10/1996 શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા 29 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 103.
ગાથા બધા સાથે આગલી ગાથામાં આઠ ગુણ સહિત નિસંદેહપણું આત્મામાં કેવી રીતે છે તે કહ્યું છે. સંશય રહે ને કાયમ આવ્યું ને કે કાંઈ પણ સંશય ન રહે, અને તેનાથી એટલે એ ગાથાના પ્રવચનની છેલ્લી લીટી વાંચીએ તો એવું છે કે નાયક સ્વભાવ જયવંત વર્તો વિજયવંત હો એવો પુરુષાર્થ ઉપાડીને આત્મધર્મની પ્રભાવના એવી કરવી કે કેવળ જ્ઞાનના સંદેશા આવે. જાતની જાગૃતિના અપૂર્વ ભણકાર આવે, આત્માની જાતની જાગૃતિના અપૂર્વ ભણકાર આવે કે હવે ભાવ નથી, એવી નિસંદેહપણું આત્મામાં કેવી રીતે છે તે કહ્યું છે. હવે તેનાથી વિપરીત એટલે આત્મભ્રાંતિ સંશય ભ્રમણા રહેવી તેના જેવો કોઈ મોટો ગંભીર રોગ નથી એમ જણાવ્યું. શું શરીરના અનેક પ્રકારના રોગ છે એ ગમે તેવા મહારોગ હોય તો પણ એની પાસે કાંઈ નથી. માનસિક દશાના રોગ સૌથી ગંભીર ગણાય છે શારીરિક વેદના કરતાં, પણ માનસિક જે વેદના છે અથવા માનસિક ભ્રાંતિ છે એ મનોરોગ છે, એથી ખરાબ છે, શારીરિક રોગથી પણ ખરાબ છે. કેમ કે તેમાં આત્મા પીડાથી પણ વધારે દુઃખ પામે છે, શારીરિક પીડાથી પણ અસાતાથી પણ વધારે દુઃખ પામે છે. કેમ કે એ મૂંઝવણનું દુઃખ છે, અસમાધાનનું દુઃખ છે, અને આત્મા જે મૂળ સ્વરૂપે છે એને ભૂલીને વર્તમાન પર્યાયમાં હું મનુષ્ય છું, ફલાણો ફલાણો છું, એ જે ભ્રાંતિ છે એ પણ સૌથી મોટો રોગ છે. એ સૌથી પરમાર્થના પ્રકરણમાં એ સૌથી મોટો રોગ છે, આત્મભ્રાંતિ સમ રોગ નહીં. જે સાધારણ લાગે છે કે આપણે તો ફલાણા છીએ, અથવા પણ આપણી આટલી ફરજો છે, આપણો આટલો ધર્મ છે, આટલો સમાજ પ્રત્યે આટલો ધર્મ છે, કુટુંબ પ્રત્યે આટલો ધર્મ છે, ફલાણું આટલું છે, શું જે સામાન્ય થઈ ગયું છે એ ભયંકરમાં ભયંકર રોગ છે, દુર્ગતિનું કારણ એ છે. તેના જેવો કોઈ મોટો ગંભીર રોગ નથી એમ જણાવ્યું. વસ્તુનો જે સહજ સ્વભાવ છે તેની પ્રતીતિ નહીં, અને બહારથી કાંઈ કરો તો સમર નિદ્રા થશે એમ બાહ્ય ક્રિયાથી આત્મધર્મ માની ચૈતન્ય ઉપર ગુમડાની વૃદ્ધિ કરીને જીવ રાજી થાય છે. કેવી વાત લીધી છે કે વસ્તુનો જે સ્વભાવ મૂળ સ્વરૂપ છે એની તો પ્રતીતિ નથી, પ્રતીતિ ઉલટી છે, અને બહારમાં સંપ્રદાયિક ધર્મ પ્રમાણે કાંઈ કરે ત્યારે સમર નિદ્રા માની લે, પડીકમોહા કંઈ કરે ત્યારે સમર નિદ્રા માની લે. એ કહે છે કે પોતાના સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ ઉપર ગુમડું એક વધાર્યું, એક તો રોગ હતો અને એક ગુમડું વધાર્યું, અને પાછો રાજી થાય છે. પણ એવી ઊંધી માન્યતાને જ્ઞાની ભગવંતો મિથ્યા દર્શન શલ્ય કહે છે. બધા પાપો કરતા તે અતિ ઘણું મહાપાપ છે. શું જગતમાં ચારિત્ર મૂળના જે પાપો છે એને બહુ મોટા લૌકિક રીતે ગણવામાં આવે છે. કોઈ ચોરી કરે, કોઈ દારૂ પીએ, કોઈ જુગાર રમે, હું એ બધા પાપો કરતા અતિ ઘણું મહાપાપ છે. શું ત્યાં વિપરીત માન્યતાથી સમનિદ્રાને ધર્મ માને છે તે અથવા પોતાના સ્વરૂપને માનતો નથી તે સ્વયં અપરાધ છે, સ્વહિંસા છે, 17 પાપ છે તે ચારિત્રના દોષ છે. 18 પાપ સ્થાનક ગણ્યા છે ને, એમાં જે 17 છે એ ચારિત્રના દોષ છે, અને આ મિથ્યા દર્શન શૈલ્ય છે તે મૂળ પાપની જડ છે, તે દર્શન મૂળ છે. એ તો આપણા શાસ્ત્રમાં વિધાન છે 18 પાપ સ્થાનકનું. એમાં સૌથી મોટું પાપ મિથ્યાત્મને ગણવામાં આવ્યું છે. શ્રીમદજીએ કહ્યું છે કે જેમ જેમ મતિ અલ્પતા અને મોહ ઉદ્યોત, તેમ તેમ ભવશંકના અપાત્ર અંતર જ્યોત. શું કહે છે કે જેમ જેમ મતિ અલ્પતા, મતિ અલ્પતા એટલે પરમાર્થના વિષયમાં મૂંઢાયેલી મતિને અલ્પમતિ કહેવામાં આવે છે. ઉઘાડ ઘણો હોય એની, બુદ્ધિ ઘણી હોય એની વાત, ઓછી હોય એની વાત નથી, એ ઓછી મતિ ગમે તેટલી હોય. પણ જેમ જેમ આત્મકલ્યાણના વિષયમાં મતિ અલ્પ ચાલે, તેમ તેમ એનો મોહનો ઉદ્યોગ દર્શનનું વધારે જોર કરે છે એમ માપવું, અને તેમ તેમ ભાવશંકા, તેમ તેમ એની અંદર ભાવની શંકા પડશે. અરે રે, મારી કેવી ગતિ થશે, હવે મારી કેવી ગતિ થશે, હું દુર્ગતિમાં તો નહીં જાઉં ને. એ અપાત્ર છે, પાત્ર તો નથી પણ અપાત્ર છે. અંતર જ્યોત, અંતરમાં ભલે એને જ્ઞાનની જ્યોત સળગે છે પણ એ અપાત્ર છે. એ યથાર્થ છે, એ પદ એમનું યથાર્થ છે. કોણ જાણે શું થશે, એ આદિ આત્મ સ્વરૂપમાં ભ્રાંતિ. હું બહારથી ગ્રહણ ત્યાગવાળો છું, હું બંધવાળો છું, જડની ક્રિયાવાળો અને દયાવાળો છું, પુણ્યવાળો છું, એ આદિ પ્રકારે પરવસ્તુમાં મારાપણું કરે છે, તે જ અનંતી ઝેરી બીજ છે. એ બધા પ્રકારના જે પરિણામ છે તે અનંત ઝેરના બીજના છે. ત્યાંથી બધા પાપને, બધા રોગ, ભવરોગ, બધા એ રોગ ત્યાંથી ઊભા થશે. હા, એ બધા ઉદયિક ભાવ છે અને મિથ્યાત્વ સહિતના ઉદયિક ભાવ છે. ઉદયિક ભાવ તો ચારિત્રના ઉદયિક ભાવ હોય, પણ આ મિથ્યાત્વ સહિતના ઉદયિક ભાવ છે. સ્વરૂપની ઊંધી માન્યતા, એ એક જ ભૂલ સંસારનું મૂળ છે. પોતા એટલે પહેલી ગાથા એ લીધી છે કે જે સ્વરૂપ સમજ્યા વિના પાયમો દુઃખ. શ્રેણીક રાજાને ક્ષાયિક સમથી ચોથું ગૂંઠાણું હતું. એક મિથ્યાત્વ સિવાયના 17 પાપ મંદ રસપણે હતા. પાપ હોય પણ એમાં રસ તીવ્ર જ્ઞાન દશામાં ન હોય, છતાં તેઓ પવિત્ર ધર્માત્મા હતા. તેઓ એક ભવે મોક્ષ જશે. એક ભવ છે અત્યારે આડો, તરત મનુષ્ય થઈને મોક્ષમાં પધારશે, અને તીર્થંકર થઈને, આદિનાથ ભગવાન થઈને આવતી 24 ના એ મોક્ષમાં પધારશે. હા, એ શ્રેણીક મહારાજાની જે વાત કરી છે, વ્રત નહીં, પછ કાણ નહીં, નહીં ત્યાગ વસ્તુ કોઈ નો. મહાપદ્મ તીર્થંકર તે થશે. શ્રેણીક ઠાણાંગ જોઈ લો, ઠાણાંગ સૂત્રની અંદર તીર્થંકર દેવ મહાવીર ભગવાન પરમાત્માએ એ શ્રેણીક મહારાજાની ઘોષણા કરી છે કે મહાપદ્મ નામના તીર્થંકર થશે. આખા દ્રવને ઓળખે છે ને, જ્ઞાન દશાને ઓળખે છે, અને તીર્થંકરનું દ્રવ છે એ પણ કેવળ જ્ઞાનમાં ભાષે છે. એમને તો અનાદિ અનંત ભાસી ગયો છે. કેવળ જ્ઞાન થતાં બધા દ્રવ્યોના અનાદિ અનંત ભાસી ગયા છે. આવી ઘોષણા તો બીજા જીવોને લાભનું કારણ થાય એટલે વિશેષપણે વ્યક્તિગત વાત પણ દિવ્ય ધ્વનિમાં આવે છે. જેમ ગુરુદેવની વાત આવી એમ એમની બંને ભાવિ તીર્થંકર છે, તો આપણે બંનેની સ્થાપના ત્યાં થઈ છે. સંદર્ભમાં બીજી વાત છે, એક વિચાર સિવાયના 17 પાપ મંદરસપણે હતા, છતાં તેઓ પવિત્ર ધર્માત્મા હતા. તેઓ એક ભવે મોક્ષે જશે. માટે પ્રથમ હું કોણ, કેવો છું, એવડો છું એ યથાર્થ રીતે સમજો. સૌથી પહેલા આ સમજવાનો પ્રયાસ કરો. જે આત્માનો ધર્મ છે તેનાથી બીજું કરીએ બીજું થશે. આત્માના ધર્મ સિવાય બીજું કાંઈ કરશે તો એનું ફળ પણ બીજું આવશે. આત્મામાં ભ્રાંતિ અને બહારથી પુણ્યાદિ સુપરિણામની ક્રિયા કરે, પોતાના સ્વરૂપની ભ્રાંતિ હોય અને બહારમાં પુણ્યાદિ સુપરિણામની ક્રિયા કરે, કાય ક્લેશ કરે, તે બાળચાલ છે અથવા એ બધી બાળ ક્રિયાઓ છે. પાડાનો વાંક અને પખાલીને ડામ દે એવી ઊંધાઈ છે. શું વાંકોનો? પાડાનો. અને ડામ દે પખાલીને. પખાલી એટલે પાડાને નવરાવનારો હોય, પખાલ કરનારો હોય, એને પખાલી કહે છે. શું? એ કૃપાળ એક બીજું દ્રષ્ટાંત આપ્યું છે કે સર્પ કરડે છે તો એ સર્પનો દોષ છે. સર્પ કરડે તે સર્પનો દોષ છે. સર્પને મારવાના બદલે દર ઉપર લાકડી પછાડે, તેના ઉપર પછાડે, દર ઉપર લાકડી પછાડે તો સર્પને શું થાય? સર્પને કાંઈ ન થાય. સર્પ તો દરમાં ગયો તો દર ઉપર લાકડી પછાડ્યા કરે. હું નીકળવારો નીકળવારો તને ખબર પાડી દઉં. હું બહાર નીકળે ત્યારે ભાગી જાય પાછો. હં? અંદર ગયો હોય ત્યારે બાજુરીથી લાકડી પછાડે દર ઉપર. એમ અહીંયા અપરાધ કરે આત્મા અને દંડ દે શરીરને કે તને ભૂખ્યું રાખું, તને ખાવા નહીં દઉં, કાંઈક લેશ જેને કહે. હા, એમ સમજાવીના જે કરે છે ને ક્રિયા, એને અંતરંગ સ્વરૂપનું ભાન નહીં અને મનવચન કાયાના પ્રયોગમાં મીંડા રહે. શું? અંતરંગ સ્વરૂપનું કાંઈ ભાન નહીં અને મનવચન કાયના પ્રયોગમાં મીંડા રહે. પછી અમે પ્રયોગ કરીએ છીએ. હા, દેહના હાડકાને સ્થિર હું રાખું છું સતત ધ્યાનમાં. એ આદિ અભિમાન સહિતની ક્રિયાને સામાયિક માનવી તે મહામિથ્યાત્વનું પોષણ છે. સંપ્રદાયમાં ચાલે ને એની સામે ગુરુદેવે બધા ખુલાસા કર્યા છે. દર્શન હોય એટલે સ્વરૂપની ભ્રમણા. દર્શનમાં એટલે સ્વ અને પર એ બંને સંબંધમાં ભ્રમણા થાય છે. પરમાં સ્વપણું થાય છે અને સ્વને બિલકુલ જેવું છે એવો સ્વીકારતો નથી. દર્શનમાં એટલે સ્વરૂપની ભ્રમણા. તેની સ્થિતિ ઉત્કૃષ્ટ 70 કોડાકોડી સાગરૂપમની છે. એ મિથ્યાત્વનો તીવ્રમાં તીવ્ર બંધ પડે, તીવ્ર રસે કરીને ત્યારે 70 કોડાકોડી ન પડે. એથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ બીજી કોઈ પ્રકૃતિનો નથી. અનંત પ્રકારની કર્મની પ્રકૃતિ છે, એમાં સૌથી વધારે ઉત્કૃષ્ટ બંધ થાય એ દર્શન મોહનો થાય. તેની ઝેરીલાલને વશ જે જીવ છે, જો કેવું કીધું, તેની ઝેરીલાલને વશ જે જીવ છે તે સ્વયં અપરાધી થાય છે. તે ઊંધો પીડે સ્વાધીન છે, તે સ્વતંત્રપણે ઊંધો પડેલો છે. એને તીર્થંકર દેવ પણ સવળો કરી શકે એવું નથી. અને એ આપણો સૌનો દ્રષ્ટાંત છે કે પરિભ્રમણમાં આપણે પરિભ્રમણ કરતા જીવો છે. અનંતવાર આપણે તીર્થંકર દેવના સમવસરણમાં ગયા છીએ, તેમ છતાં પણ એ પોતે સ્વાધીનપણે ઊંધા પીડ્યા છીએ એટલે સવળાપણું થયું નહીં. પોતે સવળો પડે તો પણ પોતે જ પડે અને સદગુરુનો આશ્રય કરે તો જ હિત છે. સવળો પડી અને સદગુરુનો આશ્રય કરે તો હિત થાય. બાકી તેને કોઈ પરાણે સમજાવી શકે નહીં. કોઈ કોઈને પરાણે સમજાવી શકે એ વસ્તુની સ્થિતિ નથી. પોતામાં અનંત શક્તિ ભરી છે, તેનો દુરુપયોગ તથા સદુપયોગ એ સ્વયં જીવ કરે છે. શક્તિ તો અનંતી છે, દુરુપયોગ કરે તો પણ સ્વયં સ્વતંત્રપણે અને સદુપયોગ કરે તો પણ સ્વતંત્રપણે કરે છે. બહારનું કાંઈ કરી શકતો નથી. પોતામાંને પોતામાં જે કરે તે કરે, બહારનું કાંઈ કરી શકતો નથી. માત્ર જ્ઞાનમાં ઊંધાઈ કરે અને પોતાને અન્યથા માને ઊંધો પડીને પોતાને વર્તમાન કર્મજનિત અવસ્થા રૂપે માને એ સૌથી મોટો અપરાધ છે. પાગલ બે પ્રકારે કયા છે? આ સમયસારમાં આ દ્રષ્ટાંત આવે છે કે પાગલ બે પ્રકારે કયા છે. તેમાં એક તો ભૂતાવિષ્ટ ગાંડો છે, તે તો કોઈ મંત્રાદી પ્રયોગથી ડાયો થાય છે, તેને ભૂત વૈદ્યું છે. ભૂત ખરેખર વળગતું નથી, પણ એને એવી ભ્રાંતિ થઈ છે કે મને કાંઈક વૈદ્યું છે અથવા મને કોઈ કાંઈક કરી નાખ્યું છે, એવી એને ભ્રાંતિ થાય છે. કોઈ કોઈને વળગતું નથી અને કોઈ કોઈને કાંઈ કરી શકતો નથી, પણ એ પ્રકારની એક ભ્રાંતિ થાય છે. અને એને કોઈ મંત્રતંત્રથી સબળો પણ કોઈ કરે છે, એ પણ એની સાયકોલોજી છે. હવે મને મંત્રની અસર થઈ, હવે મને વાંધો નહીં આવે, હવે હું આમ થઈ ગયો, એ વળી પાછો પાછો ફરી જાય તો ફરી જાય, ત્યારે એમ કહેવાય કે મંત્રથી ડાયો થયો. પણ એ મંત્રની એ બધી સાયકોલોજી છે. હા, બધું એમ જ છે. બધું છે, અમુક વિદ્યાઓ છે, અમુક વિદ્યાઓ મેલી વિદ્યાઓ છે, અમુક મેલી વિદ્યાઓના વાળણ છે, પણ એ જીવ સ્વતંત્ર ફરે ત્યારે એ બધાને નિમિત્ત ગણવામાં આવે, ત્યાં સુધી એ બધા પ્રયોગ ફેલ જાય. અવળા ને હવળા બધા ફેલ જાય છે. બીજો ગાંડો તે મોહી જીવ છે, ઓલો તો લૌકિક ગાંડો છે. ભૂતાવિષ્ટ છે તે લૌકિક ગાંડો છે, અને બીજો ગાંડો તે મોહી જીવ છે, દર્શન મોહ વાળો. તે સ્વયં પોતાને વિપરીતપણે માને છે, જેમ ઓલો માને છે કે મને ભૂત વળગ્યું, શું અથવા મારા ઉપર કોઈ કાંઈક મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો, એમ એ સ્વયં માને છે. એમ આ પણ સ્વયં માને છે કે હું માણસ થયો, હું ફલાણો ફલાણો થયો, આનો હું ફલાણો છું ને આનો હું ફલાણો છું. એ રીતે એ વિપરીતપણે પોતાને માને છે, એ પરમાર્થને સમજતો નથી, અને કર્મભાવને પોતાના ગુણ માને છે, તો પોતાનું સ્વરૂપ માને છે. પરિણામ તથા સ્વભાવ પરિણામનો વિવેક નથી, પોતાના પરિણામનો વિવેક નથી અને સ્વભાવ પરિણામનો પણ વિવેક નથી, એટલે સ્વભાવ વિભાવ બેનનો વિવેક નથી. એ રીતે સ્વછંદમાં ટેકો છે, અર્થાત એવા ઊંધા નિશંક થઈ સંસારમાં પડ્યા છે, તેની ઘેલછાને ટાળનાર કોઈ નથી, એની તેની ઘેલછા કોઈ ટાળનાર નથી. અનંત તીર્થંકરો થઈ ગયા, આ જગતની જે સ્થિતિ છે એ સ્થિતિ એમને એમ ચાલુ છે. જે કોઈ જીવ સુપાત્ર છે એ રસ્તો પકડી લે છે અને સંસાર કરી જાય છે. આત્મભ્રાંતિ જેવું બીજું કોઈ મહાપાપ નથી, એની દયા કરનાર કોઈ નથી. એની દયા કેવી રીતે કરવી? એમ કે સ્વયં પોતે પોતાને નુકસાન કરે એની દયા કેમ કરવી? પોતે પાત્રતા તૈયાર કરીને સરળ અને જિજ્ઞાસુ થઈને જો એટલે પાત્રતા તૈયાર કરે, એમાં બે મુદ્દા લીધા. સરળ અને જિજ્ઞાસુ થઈને સત્સમાગમ મેળવે તો જ છૂટકો થાય, બાકી બીજો કોઈ એનો ઉપાય નથી. પોતે સરળ થઈને સત્સમાગમ કરે, પોતાના માનેલા સ્વછંદ રૂપ કુધર્મથી કલ્યાણ નથી, માટે તે રોગને ભૂલને ટાળવા માટે રોગ કયો કે રોગરૂપી ભૂલ કયો એને ટાળવા માટે સદગુરુને શરણે જવું. કારણ કે તેઓ મહાસમર્થ સુદાન સ્વભાવના હોય છે. શા માટે જવું? કે આ રોગનો ઉકેલ એમણે પોતે લાવ્યા છે પોતાની દશામાં, અને બીજાને એ રોગ મટે એવું બતાવવા એ સમર્થ છે, એ દર્શાવવા સમર્થ છે. પછી સામાયિક કેટલું લેવું એની પાત્રતા છે, એ કેટલું લે, પણ એ પોતે દર્શાવવા સમર્થ છે, માટે એમના શરણે જવું. શ્રીમદજી કહે છે કે આત્મ સ્વરૂપમાં ભ્રમણા જેવો કોઈ રોગ નથી, આત્મભ્રાંતિ સમ રોગ નહીં. બહારથી પ્રતિકૂળતા દવા કરે તો ઉલટો રોગ વધે. આ રોગ એવો છે, બહારથી પ્રતિકૂળ દવા કરે પોતે પોતાના પ્રતિકલ્પના પ્રમાણે તો ઉલટો રોગ વધે. સદગુરુ ભવરોગ મટાડનાર સુજાણ સ્વભાવના વૈદ છે, સારી રીતે જાણકાર એવા સુજાણ કયા. સુજાણ એટલે અનુભવી પુરુષ છે, એ સારી રીતે જાણકાર છે, એ સ્વભાવના વૈદ છે. તેના જેવા કોઈ પરમ ઉપકારી નથી, એ સદગુરુ જેવા કોઈ પરમ ઉપકારી નથી. જગતમાં ગમે એટલા ઉપકારના પ્રકાર હોય, પણ એ બધા પ્રકારથી સર્વોત્કૃષ્ટ પ્રકાર છે કે જીવનો સંસાર રોગ મટાડનાર છે, તેના જેવા કોઈ ઉપકારી નથી. સદગુરુ આજના એ ચાલવા સમાન બીજું કોઈ પથ્ય નથી, અને એ ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલવું એ જ એનું પથ્ય છે. પથ્ય એટલે મર્યાદામાં જેમ આહાર શરીર રોગ માટે લેવો પડે કે આ લેવું ને આ ન લેવું, આટલું લેવું ને બીજું કાંઈ ન લેવું, એમ આજ્ઞા અનુસાર ચાલવું, એના જેવું કોઈ બીજું પથ્ય નથી. ગુરુ આજ્ઞા એટલે, હવે ગુરુ આજ્ઞા એટલે શું? ગુરુ આજ્ઞા એટલે અખંડ દેશના વડે અખંડ સતમાંથી જ્ઞાનીનું એક વાક્ય યથાર્થ શ્રુતગત કરી, જ્ઞાનીનું એક વચન એક વાક્ય યથાર્થ શ્રુતગત કરી અંતરમાં સતનો આશ્રય કરવો. એવી સરસ વાત લીધી છે ગુરુદેવે. જુઓ શું ફરીથી, ગુરુ આજ્ઞા એટલે શું? કે એમની જે દેશના છે એ અખંડ સતની દેશના છે. કેવી છે? અખંડ સતની દેશના છે. જો ગુરુદેવને સૌથી પહેલો પ્રશ્ન આ પૂછો તો, નવો નવો ગયો 22-23 વર્ષની ઉંમરે, ત્યારે કૃપાલદેવનો ગ્રંથ વાંચેલો પહેલો વહેલો, એ પહેલા શાસ્ત્ર સ્વાધ્યાય, બીજા શાસ્ત્રોનું કંઈ વાંચન નહોતું, ત્યારે એ પ્રશ્ન પૂછો. કૃપાલદેવ પ્રત્યે શ્રદ્ધા આવી, મેં પૂછ્યું કે કૃપાલુદેવના વચનોમાં અખંડ મોક્ષ માર્ગ રહેલો છે. અહીંયા અખંડ સત શબ્દ વાપર્યો છે, મેં એ શબ્દ વાપર્યો, અખંડ મોક્ષ માર્ગ રહેલો છે એવું લાગે છે, આપને કેમ લાગે છે? શું આ પ્રશ્ન પૂછો શાંતિભાઈ? પહેલો પ્રશ્ન આ પૂછ્યો હતો ગુરુદેવને. ગુરુદેવ હા પાડવામાં ગાડી ઉપરથી અડધા ઊંચા થઈ ગયા હતા, એટલા ઉલ્લાસથી હા પાડી, મને એટલા ઉલ્લાસથી હા પાડે કે અડધા ઊંચા થઈને હા પડ્યા. હા એમ જ છે કે શું કીધું? હા એમ જ છે. ઘણા શું કે અત્યારે કોઈ કોઈ સમજાવવા આવે છે કે તમે કૃપાલુદેવનો મહિમા કરો છો, પણ ગુરુદેવ તો આમ બોલ્યા છે ને, ગુરુદેવ તો આમ બોલ્યા છે, એવું મને પાછા કહેવા આવે. મેં તો ક્યારથી શરૂઆત કરી છે તો કાંઈ ખબર હોય નહીં ને, બધાને કંઈ કહેવા જવાય નહીં. પણ જાતે પોતે પ્રશ્ન કરીને નક્કી કરેલી વાત છે, અને આ 129 ગાથામાં એ જ ગુરુદેવના કેટલા વચનો આવશે કૃપાળુદેવ પ્રત્યેના, એ સમજવા યોગ્ય છે. એટલે ગાથા એટલા માટે સિલેક્ટ કરી છે. શું કહે છે કે અખંડ સતમાંથી જ્ઞાનીનું એમનું એમના વચનો એ અખંડ સત છે, અનુભવી પુરુષના વચનો છે તે અખંડ સત છે. એમનું એક વચન એટલે પોતાને ટ્રેક બદલાઈ જાય આખી. કેવું વચન? આખી સંસારની પરિણતિ ચાલતી હોય, અંતર જાગૃતિ આવે. કેવી અંતર? કોઈ એક ક્ષણે એવી અંતર જાગૃતિ આવે હં કે મોક્ષ પછી એને વિશેષ દૂર રહે નહીં, તથારૂપ યોગ પામીને આવ્યું 569માં. એક ક્ષણ પણ જો અંતર ભેદ જાગૃતિ આવે, છુટકારો થઈ જાય. એવું યથાર્થ શ્રુત ગ્રહણ કરીને, શ્રુતગત કરીને, શ્રુતગત કરીને સાંભળેલું અંદરમાં ઉતારીને અંતર સતનો આશ્રય કરવો. ક્યાં સુધી પહોંચી જશે? પોતાના અંતરમાં રહેલું જે સ્વરૂપ સ્રોત છે એના આશ્રય સુધી પહોંચી જશે. સત્સૃતનો આશ્રય કરવો, ત્યાં સુધી પહોંચવું, તેમાં સત્સૃત અંતરંગ કરીને શું એ સ્વરૂપ નિશ્ચયની જ્યાં વાત લીધી અમૃતચંદ્રાચાર્ય 144 ગાથામાં, ત્યાં પણ આ વાત નાખી કે પ્રથમ તો શ્રુત જ્ઞાન વડે. શ્રુત જ્ઞાન એટલે જ્ઞાનીની વાણી વડે. એ ગુરુદેવ સ્પષ્ટીકરણ આપતા, સ્વરૂપ નિશ્ચય અજ્ઞાનીની વાણીથી થાય, જ્ઞાનીની વાણી વડે પહેલા જ્ઞાની ઓળખાય અને પછી સ્વરૂપ નિશ્ચય થાય. એક વાક્યમાં બે વાત, બે સંકેત લઈ લીધા છે અમૃતચંદ્રાચાર્ય. તેમાં સત્સૃત અંતરંગ કરી બેહદ જ્ઞાન બળ ઉછાળીને અંદરમાં જે બેહદ જ્ઞાનનું બળ છે, જ્ઞાનની શક્તિ છે, એને અંતરમાંથી ઉછાળીને આ પુરુષાર્થ લીધો. જ્ઞાનની એકાગ્રતામાં ટકવું, જ્ઞાનની એકાગ્રતામાં રમવું, જામી જવું, ગોલન કરવું, તે ધ્યાન, એને ધ્યાન કહે છે. તે ધ્યાન જ્ઞાનીના, તે ધ્યાન જ્ઞાનીના વચનોથી અંતરંગ વિચાર, સ્વાધ્યાય, યથાર્થ તત્વ મનન, તે વિચાર ધ્યાનરૂપી ઔષધ છે. ગાથા પ્રમાણે લેવું છે ને, એટલે એ અનુસાર બધી વાત લીધી છે. એ શ્રુતને અંતરંગ કરી, અંતરની બેહદ જ્ઞાન શક્તિને ઉછાળી, જ્ઞાનમાં એકાગ્રતામાં ટકવું, રમવું, ગોલન કરવું, એને ધ્યાન કહેવામાં આવે છે. ઔષધ વિચાર ધ્યાન, એમાં ધ્યાન પહેલું લીધું. અને જ્ઞાનીના વચનોથી અંતરંગ વિચાર, સ્વાધ્યાય, યથાર્થ તત્વમનન, યથાર્થ શબ્દારે લેતા જાય છો, એવો વિચાર, એમ ધ્યાનરૂપી ઔષધ છે. એમ વિચાર અને ધ્યાન એ બંને ઔષધ છે, બંને પ્રકાર પડે છે. એમાં વિચાર પણ આવે છે અને ધ્યાન પણ થાય છે. એ ઔષધ છે એટલે એ બંનેથી ભવરોગ મટે છે. ભેદ જ્ઞાનરૂપ વિવેક તે પથ્ય છે. હવે પથ્યમાં ભેદ જ્ઞાન લીધું, ભેદ જ્ઞાન સુધી પહોંચે, ભૂમિકામાં આગળ વધતો વધતો તે પથ્ય છે. કારણ કે સમજણ વડે સતનો સ્વીકાર પોતે કર્યો, સમજણ વડે સતનો સ્વીકાર પોતે કર્યો ત્યારે ગુરુ આજ્ઞા સમજો કહેવાય. સ્વીકાર કરે પોતે પોતાની મળે સ્વતંત્રતાથી ત્યારે એને ગુરુ આજ્ઞા સમજો અથવા ગુરુ આજ્ઞા માની. એને હા પછી વૈજ્ઞાન સુધી પહોંચવું જોઈએ. ઠેઠ વિચાર કરીને વૈજ્ઞાન સુધી પહોંચે તો ધ્યાન થાય. એ વિચાર અને ધ્યાન, વિજ્ઞાન વિના ધ્યાન ન થાય. એટલે વચ્ચે વિજ્ઞાનનો વિષય લઈ લીધો સ્પષ્ટીકરણમાં. આ વિચારની વાત છે. અંતરમાં ઉતારીને યથાર્થ તત્વ મનન ચિંતન કરીને પોતે વિજ્ઞાન સુધી પહોંચે અને એકાગ્રતા કરે ત્યારે એને વિચાર ને ધ્યાન થયું કહેવાય. સમજણ અનુસાર રૂચિ, સમજણ અનુસાર રુચિ. રુચિ ક્યાંથી પ્રગટે છે? સમજણમાંથી પ્રગટે છે. સમજણ અનુસાર રુચિ, સતની રુચિ કરનારને જ્ઞાનનો વિવેક હોય છે. સતની રુચિ હોય એને જ્ઞાનનો વિવેક હોય, હોય ને હોય. અખંડ દેશના વડે, દેશના પહેલા અખંડ શબ્દ છે તેનો અર્થ શું? હા, અખંડ દેશના એટલે એ તો વસ્તુનું સ્વરૂપ જે અખંડ અદેશ, અખંડ અને અભેદ છે એ દેશનામાં આવે છે. દેશના એટલે ઉપદેશ. પોતાના સ્વાનુભવ પ્રમાણ જે સમ્યક જ્ઞાન છે એ દ્વારા અખંડ એવું આત્મ સ્વરૂપ, અખંડ એવું સત સ્વરૂપ એ ઉપદેશમાં વાણીમાં આવે છે. અને સાથે સાથે એ અખંડ સ્વરૂપનો અનુભવ કેવી રીતે થાય એ પણ વાણીમાં આવે છે. એટલે આત્મા કેવો છે અખંડ ભેદ, અને એનો અભેદ અનુભવ કેવી રીતે થાય એને પણ અખંડ કહેવામાં આવે છે. હવે અખંડ શા માટે કહે છે? કે જે ઇન્દ્રિય જ્ઞાન છે એ ખંડ ખંડ જ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાનનું બીજું નામ શું છે? ખંડ ખંડ જ્ઞાન છે. કેમ ખંડ ખંડ જ્ઞાન છે? કે ઘડીક આંખથી જોવે છે, ઘડીક કાનથી સાંભળે છે, ઘડીક સ્પર્શથી જાણે છે, ઘડીક ગંધથી જાણે છે, ઘડીક સ્વાદથી જાણે છે, અને જે ઘડીક મનથી વિચાર કરે છે. એમ છ પાંચ ઇન્દ્રિયને છઠ્ઠા મનમાં ઉપયોગ ખંડ ખંડ થઈને ભમે છે. કટકા પડે છે, ખંડ ખંડ થાય છે એટલે કટકા પડે છે. વિષય બદલાઈ જાય છે, એક ધારો વિષય રહેતો નથી. ભલે કોઈ પણ વિષયમાં એને ખૂબ આનંદ આવે કલ્પનાથી, અને ખૂબ એમાં રહેવા માંગે, ઉપયોગ ટકી શકે કોઈ વિષયમાં ઉપયોગ ટકી શકે. ખંડિત થઈને બીજા વિષયમાં ચાલ્યો જશે, ત્યાંથી ખંડિત થઈને પાછો બીજા વિષયમાં ચાલ્યો જશે, પાછો ખંડિત થઈને બીજા વિષયમાં ચાલ્યો જશે. એ રીતે ઇન્દ્રિય જ્ઞાનને જ્ઞાનીઓએ ખંડ ખંડ જ્ઞાન કહ્યું છે, અને આત્મામાં જે ઉપયોગ લાગે છે એમાં એવો ખંડ પડતો નથી, કેમ કે અતિન્દ્રિય જ્ઞાન છે, અતિન્દ્રિય જ્ઞાન છે અને સ્વરૂપમાં એક ધારું લાગે છે, ઉપયોગ છૂટી જાય તો પરિણતિ ચાલુ રહે છે અખંડ, એટલે એને અખંડ જ્ઞાન કહેવામાં આવે છે. અને એમ બતાવનારની દેશનાને પણ અખંડ દેશના કહેવામાં, એવી અખંડતા દર્શાવનારની દેશનાને પણ અખંડ દેશના કહેવામાં આવે છે, એમ અખંડ દેશના છે એ એ રીતે કહેવા માગે છે. ઠીક છે, પ્રશ્ન સારો છે, કેમ કે રુચિ બદલાઈ ગઈ. તેને હિતમાં પ્રવૃત્તિ અને અહિતમાં નિવૃત્તિ થાય જ, જ્યાં વિવેક થાય ત્યાં શું થાય, કે હિતમાં પ્રવૃત્તિ થાય અને અહિતમાં નિવૃત્તિ થાય જ, એમ એવું બિના વગર રહે નહીં. હું પરથી જુદો, પૂર્ણ કૃત્ય કૃત્ય, પરથી અક્રિય, ત્રિકાળ પૂર્ણ શુદ્ધ સ્થિર, અખંડ જ્ઞાન સ્વભાવમાં ટીકો છું, અનાદિ અનંત મારું સ્વરૂપ છે, પરથી ભિન્ન પરિપૂર્ણ કૃતકૃત છે, એવા શુદ્ધ જ્ઞાનાનંદ સ્વભાવમાં હું અનાદિથી ટકેલો છું, પરમાર્થરૂપ હું શુદ્ધ એકલો ઉપાદેય છું, આવું જે મારું સ્વરૂપ છે તે જ મને એકાંતે ઉપાદેય છે. એ સમ્યક એકાંત છે, એકાંતે ઉપાદેય છે તે સમ્યક એકાંત છે, અને એ સમ્યક એકાંત છે તે સમ્યક અનેકાંત સ્વરૂપ છે. પુણ્ય પાપ રાગાદી વિકલ્પ દેહાદીની ક્રિયા બધા પરદ્રવ્ય હે છે, આ ઉપાદેય હે નો અનેકાંત થઈ ગયો. પુણ્ય પાપ અને રાગાદી વિકલ્પ દેહાદીની જે ક્રિયા છે એ બધા પરદ્રવ છે ને હે છે. મારા સ્વાધીન તત્વમાં કોઈના ગ્રહણ ત્યાગ, મારું જે અખંડ નાયક તત્વ છે એમાં કોઈનો ગ્રહણ ત્યાગ નથી, એવો હું નિરપેક્ષ શુદ્ધ નાયક છું, એમ અબંધ દ્રષ્ટિનો વિવેક તે સાચું જ્ઞાન પથ્ય છે. અહીંયા પથ્યનો સરવાળો આવ્યો, તે સાચું જ્ઞાન પથ્ય છે, સ્વરૂપની દ્રષ્ટિ કરાવી જ્ઞાન દ્વારા. તે જ્ઞાનના આચરણ વડે સ્વરૂપ સ્થિરતારૂપ ધ્યાન, મનન, સ્વરૂપનું મનન, સ્વરૂપનું ચિંતન, સ્વરૂપની ભાવના, એ બધે ઔષધ છે. તે જ શિવ સુખનો ઉપાય છે, આત્માના કલ્યાણકારી નિરાબાધ નિરુપદ્રવ નિરુપદ્રવ સુખનો એ એક જ ઉપાય છે. સત અને સતનો આશ્રય એ જ મુખ્ય કહીને, સત અને સતનો આશ્રય એ જ મુખ્ય ઉપાય કહીને લોકોને ખોટી માન્યતારૂપ સ્વચ્છંદ ટાળવાનો અહીંયા ઉપદેશ ઉપાય બતાવ્યો છે, આ ગાથામાં એ ઉપાય બતાવ્યો છે. આ આ પ્રવચન છે કે કારતક સુધી 14 દિવસે જે ચાલુ પ્રવચન હતું એમાં એ ગાથા ચાલી ગઈ છે. પછી કારતક સુદ પૂનમ સમાધિ મંદિર રાજકોટ 1966 34 વર્ષથી એને 1966 ને અત્યારે 2052 1996 પ્રિન્ટિંગ મિસ્ટેક છે 1996 કારતક સુધી પૂનમ સમાધિ મંદિર રાજકોટ 4 અને 52 56 વર્ષ થયા છે વ્યાખ્યાનને, 55 વર્ષ પહેલા 56 વર્ષનું વ્યાખ્યાન છે આ. અને ગુરુદેવ ત્યારે કારતક સુદ પૂનમ હતી એટલે એમનો જન્મદિવસ હતો, અને એમનું જે જન્મસ્થાન છે ત્યાં કોઈ બીજા ભાડે રહેતા હતા, એટલે તો ભાડાના મકાનમાં તો કોઈને કાંઈ કુટુંબ સહિત રહેતા હોય એટલે ત્યાં તો કાંઈ ભક્તિ થાય નહીં, એટલે જ્યાં એમનો અગ્નિ સંસ્કાર થયો છે એ જે સ્મશાન ભૂમિ છે ત્યાં પછી કવર કરી લીધું છે ત્યારે, અને એને સમાધિ મંદિર કહેવામાં આવે છે. નાનું એવું મંદિર દેરી બનાવી છે, પગલા રાખ્યા છે, અને ગુરુદેવ ત્યાં પધારે ત્યારે રાજકોટ જાય ત્યારે ત્યાં પધારતા હતા, અને ત્યાં પછી ભક્તિ વ્યાખ્યાન આ વ્યાખ્યાન ત્યાં ચાલ્યું છે. 1996 સાલમાં કારતક સુદ પૂનમ એમનો જે જન્મદિવસ છે જન્મ જયંતિનું વ્યાખ્યાન સમાધિ મંદિર ત્યાં સ્મશાન ભૂમિમાં અગ્નિ સંસ્કાર થયા છે ત્યાં ચાલ્યું છે.
એટલે એ દિવસનું વ્યાખ્યાન છે. અહીંથી પછી કાર્તક સુદ પૂનમ નું વ્યાખ્યાન છે. આજે શ્રીમદ રાજચંદ્રજી નો જન્મ દિવસ છે એમ કરીને શરૂ કર્યું છે. આજનો દિવસ રવિવાર પરમ માંગલિક છે. આજનો દિવસ પણ પરમ માંગલિક છે. જે દિવસે એમનો જન્મ થયો કાર્તક સુદ પૂનમ, એ દિવસ પણ પરમ માંગલિક છે. કેમ માંગલિક છે? કે એમણે પણ આત્મકલ્યાણ કર્યું જન્મીને, અને બીજા જીવોને પણ આત્માનું કલ્યાણ કરવાનું મંગળ કાર્યમાં એ નિમિત્ત થયા. માટે એમનો જન્મ દિવસ છે એ માંગલિક છે, કલ્યાણક દિવસ છે. કેવો છે? કલ્યાણક, કલ્યાણ કરનારો દિવસ છે. અને પૂર્ણિમા છે એ પાછે, કાર્તક સુદ પૂર્ણિમા છે. એટલે આપણે તો છે ને થોડું ગુજરાતીમાં ઉલટું છે. પૂર્ણિમા એ આપણે અડધો માય અડધો મહિનો ગણીએ છીએ. ખરેખર પૂર્ણિમા એટલે પૂર્ણ માસ, અને અમાસ એટલે અર્ધ માસ. આપણે અમાસે જ મહિનો પૂરો થાય છે, ઉલટું છે. હિન્દી ભાષી ક્ષેત્રમાં પૂર્ણિમા એ પછી એકમ આવે, વધ એકમ આવે ત્યારથી નવો મહિનો શરૂ થાય. આજે પૂર્ણિમા છે, શ્રીમદજીની જયંતિ છે, જન્મ જયંતિ છે. શું હે? હા, એ કુદરતી રવિવાર આવેલો, 1996 માં પણ રવિવાર આવેલો, પૂનમ ને રવિવાર આવેલો, અને એમનો જન્મ પણ પૂનમ ને રવિવારે થયેલો. મેળ ખાઈ ગયો. શું એ 1924 હતો, 1924 કાર્તક સુદ પૂનમ ને રવિવાર ને 24 96 બરાબર છે. 24 2 48 એ પાછો પૂનમ ને રવિવાર આવે. હું 24 72 ની સાલમાં પણ પૂનમ ને રવિવાર, ને 24 96 ની સાલમાં પણ પૂનમ ને રવિવાર આવે. બરાબર 24 ની સાલમાં આવ્યું ને, તો દર 24 વર્ષે એ જ મેળાવે પાછો, વાર ને તિથિ નો એ રીતે જ મેળાવે. શ્રીમદજી ની જન્મ જયંતિ છે. બીજું કે હજારો વર્ષથી જૂનો જે ઊંચામાં ઊંચો ગ્રંથાધિરાજ ધવળ ષટખંડાગમ, જેના દર્શન કરવા હજારો લોકો જતા હતા, આ સૌથી પહેલો ગ્રંથ રચાણો. દિગંબર શાસ્ત્રોની પરંપરામાં જે તત્વજ્ઞાન ગ્રંથારૂઢ થયું એમાં સૌથી પહેલો ગ્રંથ છે ષટખંડાગમ, જે પુષ્પદંતને ભૂતબલી નામના બંને આચાર્યોએ રચના કરી, અને અંકલેશ્વરમાં જેઠ સુદ પાંચમે એની જ્ઞાન પંચમી, જેઠ સુદ પાંચમ જ્ઞાન પંચમીથી એની પૂજા કરી. આજે પણ જેઠ સુદ પાંચમની જ્ઞાન પંચમી આપણે ત્યાં ઉજવાય છે, અને દક્ષિણમાં કર્ણાટકમાં મહારાષ્ટ્ર તમિલનાડુમાં તો બહુ જ ઉત્સવથી ઉજવાય છે. ત્યાં તો શાસ્ત્રનો મહિમા ખૂબ જ છે. હા, આપણે ષટખંડાગમની સ્થાપના છે અહીંયા. ઠીક, અહીંયા કાંતિભાઈ કરે રહી ગયું હતું, ત્યાં ઓલામાં ષટખંડાગમ રહી ગયું હતું, અહીંયા આવી ગયું સ્થાપનામાં. શું કહે છે કે હજારો વર્ષથી જૂનો જે ઊંચામાં ઊંચો ગ્રંથરાજ સૌથી પહેલો છે ને, અને ગ્રંથકરના ગ્રંથ રચનાર આચાર્યોમાં એ સૌથી પુરાણા આચાર્ય થયા, પહેલા આચાર્ય થયા, પુરાણા એટલે પહેલા આચાર્ય થયા. એ ધવળ ષટખંડાગમ, ધવળ એની ટીકા છે. ધવળ છે ષટખંડ, ષટખંડાગમની ટીકા છે. ધવળની ત્રણ નામ છે એમાં, ધવળ, જય ધવળ અને મહાધવળ. એ વીરસેન સ્વામી જેલી ટીકા છે, અને કુલ એ ટીકાના 31 ગ્રંથ થયા છે. કેટલા? 31 ગ્રંથ થયા છે. મોટા આટલા આટલા વોલ્યુમ છે. એના દર્શન કરવા હજારો લોકો જતા હતા, અને જેમાં સનાતન જૈન ધર્મનું રહસ્ય છે. કેવો ધર્મ છે? સનાતન અનાદિ અનંત જે જૈન ધર્મ છે, ચાલ્યો છે, એનું રહસ્ય આચાર્યોએ એમાં ભર્યું છે. છતાં પણ શાસ્ત્રો થયા એને 1500 વર્ષ થયા, અને આને 2000 વર્ષ થયા. 500 વર્ષનો આતરો છે શાસ્ત્ર રચનામાં. તે શાસ્ત્રના આજે આનંદ નિકેતનમાં દર્શન થયા. આનંદ નિકેતન એટલે આપણે જે જસાણી કાલિદાસ નાનાભાઈ જસાણી છે ને, એના બંગલાનું નામ છે આનંદ નિકેતન. ગુરુદેવનો ઉતારો ત્યાં એ દિવસોમાં થતો. એ દિવસોમાં આપણું મંદિર ક્યાં હતું? એ દિવસોમાં ઉતારો નાનાલાલભાઈ જસાણીના બંગલે આનંદ નિકેતનમાં ગુરુદેવનો ઉતારો રહેતો. ત્યાં એ શાસ્ત્ર અમને ત્યાં દર્શન થયા હશે. આજે કાર્તક સુદ પૂનમે આ શાસ્ત્ર ભક્તિ કેટલી છે. આજે એ શાસ્ત્રના દર્શન થયા. તેમાં પ્રથમ સિદ્ધ લખ્યું છે. શું લખ્યું છે એ શાસ્ત્રમાં? પહેલો શબ્દ કયો લખ્યો છે? સિદ્ધ એવો શબ્દ લખ્યો છે. સમયસારમાં પણ રવિવાર આવ્યો હતો. ઠીક, પોતાના અનુભવની વાત કરી કે અંદરમાં જે સમયસાર આવ્યો પોતાનો શુદ્ધાત્મા, એ પણ રવિવાર આવ્યો હતો એમ કહે છે. ભગવાનના સમયસાર, ભગવાનના દર્શન પણ રવિવારે કર્યા હતા એમ કહે છે. આ બધું રવિવારમાં મળેલ છે. રવિવાર સૂર્યનો દિવસ છે ને, રવિ એટલે સૂર્ય, રવિ એટલે સૂર્ય. આમ તો ગ્રહના નામે ઘણા ભાવ છે ને, મંગળ ગ્રહ છે, બુધ પણ ગ્રહ છે, ગુરુ પણ ગ્રહ છે, શુક્ર પણ ગ્રહ છે, શનિ પણ ગ્રહ છે ને રવિ પણ ગ્રહ છે. ગ્રહ એટલે આ સૂર્ય ગ્રહ છે. સોમ ખબર નથી, સોમ શું છે? સોમ એટલે ચંદ્ર ને. એ બધા ગ્રહના નામ ઉપર જ હાથે હાથવાળાના નામ છે. જી હા, મહત્વના પ્રસંગો રવિવારે બન્યા છે. કુદરતી મેળ થઈ જાય છે, કુદરતી મેળ થઈ જાય છે. સમયસારના દર્શન પણ રવિવારે થયા હતા. ઠીક, એ જ લખ્યું છે. સમયસારના દર્શન પણ રવિવારે થયા હતા. ભલે સમયસારજીની સ્થાપના પણ રવિવારે થઈ છે. અને સોનગઢમાં આપણે રવિવાર લીધું, તમે કીધું એમ જ છે. પોતે જ એમ કે છે સમયસાર. હેજી જ્યોતિષની દ્રષ્ટિ આપણે નથી કહેતા, એમને રાજુભાઈ આપણે શું મહિમા કરવો છે ખબર છે? રાજુભાઈ આપણે મહિમા કરવો છે કે મહાપુરુષોના મહાન કાર્યો આ દિવસે થયા. માટે આપણે રવિવાર માન, આપણા માટે પણ રવિવાર મહાન. આપણે કઈ ગ્રહ ને હારે કે જ્યોતિષ ને હારે કઈ લેવા દેવા નથી. આપણે આપણે તો આપણા ગુરુ ની ભક્તિમાં જે જોડાતું હોય એ બધું મહાન. પછી ધૂળ જોડાતું હોય તો ધૂળ પણ મહાન એમ છે. બીજાનું એવું કઈ આપણે સમજતા નથી. આપણે તો ગુરુદેવ ને જોઈએ અને ગુરુદેવ ને હારે સમજ હોય એને જોઈએ. શું આપણે તો ગુરુદેવ ના હિસાબે, ગુરુદેવ ના ચંપલ જોડા હોય તો મહાન. આપણે તો શું છે, એમની ચરણ રજ હોય તો મહાન. બસ એ આપણે મસ્તકે ચડાવવા યોગ્ય છે એમ રાખવું આપણે. એટલે આપણે ગુરુવાર ગુરુદેવ રવિવાર ને ગાય એટલે આપણે ગાઈએ એની માય માય. કઈ વાત નથી, આપણને તો ગુરુદેવ ની ભક્તિ કરશો તો કઈ નહીં નડે. ઠીક, ગુરુદેવ ની ભક્તિ કરશો તો મંગળવારે નહીં વડે ને એક એક વાર નહીં વડે, જાઓ ગેરેન્ટેડ તમને. મંગળવારનો મહિમા કર્યો હતો. હા, અમારું સોનગઢમાં નામ રવિવારિયા હતું. ઠીક, દર રવિવારે જઈએ. આખી તો પ્રવૃત્તિના દિવસો એટલે કઈ ચાલુ દિવસમાં તો જઈ શકીએ નહીં. દર રવિવારે રવિવારે રજાનો દિવસ, તમે કીધું એમ રજાનો દિવસ એટલે રવિવારે જતા. એટલે ગુરુદેવ કે ભાવનગર આવ્યું. હા, તો બીજા મુમુક્ષુ એમ કે રવિવારે આવ્યા, વાત સાચી છે, અમે દાળિયા શુક્રવારે છે ને અમે રવિવારે છીએ. કીધું એ સમયસાર ના દર્શન પણ રવિવારે થયા હતા, વળી સમયસારજી ની સ્થાપના પણ રવિવારે થઈ છે. શ્રીમદજી ના દેહ ના સમાગમ માં ઘણા એવા હશે, પણ તેમના સત્સમાગમ માં કોઈક વિરલા જશે આવ્યા, તો એમાંથી પણ કોઈ વિરલા જશે. સત્સમાગમ માં તો જ્ઞાની પાસે અનેક જીવો આવે, પણ કોક વિરલ જીવ છે એનું કામ થઈ જાય છે, સંખ્યા બહુ ઓછી રહે છે એ વિષયમાં હંમેશા. એટલે કે એમના શરીરના સમાગમમાં એટલે ફિઝિકલ નજીક તો ઘણા એવા છે, પણ એમના સત્સમાગમમાં સતના સમાગમમાં તો કોઈક વિરલા જ હશે. અહીં પ્રથમ માંગલિક કહીએ. હવે એક માંગલિકનું પદ અહીંયા ઉચ્ચારણ ગુરુદેવે કર્યું છે પ્રવચન કરતા, કે અહો શ્રી સત્પુરુષ કે વચનામૃતમ જગ હિતકરમ મુદ્રાહરો સત સમાગમ શ્રુતિ ચેતના જાગ્રત કરમ. આ પદ પણ કૃપાળુ દેવના એક પત્રના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. અહો સત્પુરુષના વચનામૃત સુષુપ્ત ચેતન ને જાગ્રત કરનાર એ જે પત્ર છે ને, પડતી વૃત્તિ ને સ્થિર રાખનાર, એ બધા બોલો લીધા છે પત્ર ના, બધા બોલો આ પદ ની અંદર સંકલન માં લીધા છે. એ પત્ર અનુસાર, કેટલામો પત્ર છે નંબર યાદ નથી રહ્યો, પણ એ પત્ર અનુસાર આખું આ માંગલિક તૈયાર કરવામાં આવ્યું છે. અને આજે પણ કૃપાળુ દેવના આશ્રમોમાં બધે જ્યાં જ્યાં સ્વાધ્યાય શરૂ થાય એમાં માંગલિક તરીકે આ પદ બોલાય છે, કે અહો શ્રી સત્પુરુષ કે વચનામૃતમ જગ હિતકરમ મુદ્રારુ સત સમાગમ સુતિ ચેતના જાગ્રત કરમ. એમ ગુરુદેવે પણ આ પદનું અહીંયા ઉદ્ધરણ કર્યું છે. શું કહે છે કે સંપ્રદાયનો આગ્રહ છોડી મધ્યસ્થપણે સાંભળવું તે હિતની વાત છે. સંપ્રદાયનો આગ્રહ છોડી દેવો, ગુરુદેવ પાસે તો હજી બધા સંપ્રદાયમાંથી આવતા હતા એ વખતે, 1996 સાલમાં હજી પરિવર્તન કર્યા ને 5 વર્ષ થયા હતા. પરિવર્તન કર્યા ને તો હજી 5 વર્ષ થયા હતા, હજી એવું કોઈ જામ્યું નહોતું જે અત્યારે પાછળ જામેલું હતું. આપણો પ્રવેશ તો પાછળ થશે, એ વખતે તો અમુક ગીણ્યા ગાંઠા જ માણસો હતા, બાકી બધા સંપ્રદાયમાંથી થોડા થોડા સાંભળવા આવતા હતા. ખાસ કરીને સ્થાનકવાસી સંપ્રદાયના માણસો વધારે આવ્યા. એટલે ઉલ્લેખ કર્યો છે કે ભલે સંપ્રદાયમાંથી આવ્યા હોય, પણ અત્યારે સાંભળવામાં સંપ્રદાયનો આગ્રહ છોડી દેવો. શ્રીમદજીના સમાગમમાં ઘણા આવેલા, તેમાં એક ભાઈ સંપ્રદાયના વલણવાળા અને મૂર્તિ પૂજાના વિરોધી સ્થાનકવાસી છે, વિરોધી હતા, પણ કંઈક સરળ હતા. શું? પણ કંઈક સરળ હતા. તેમના ગુરુ તથા બીજાઓ શ્રીમદજીની નિંદા કરતા હતા. એમના ગુરુ અને સંપ્રદાયના બીજા શ્રાવકો પણ શ્રીમદજીની નિંદા કરતા હતા. અને એ દરેક જ્ઞાનીઓનું ચાલ્યું એવું છે આ કાળમાં, ઋષભદેવ ભગવાનથી માંડીને નિંદાના પ્રકરણો દરેક જ્ઞાનીઓના થયા છે. તે સાંભળતા જ તેમને અંદરથી નાભીમાંથી નાદ આવ્યો. એ સાંભળતા જ એમને કોને, કૃપાળુ દેવને, અંદરથી નાભીમાંથી નાદ આવ્યો કે અરે તમે એ પવિત્ર પુરુષની નિંદા કરશો નહીં. અંદરથી નાદ આવેલો, પણ એ પેલા જે સાંભળવામાં આવ્યા હતા એને. મેં તેમને એકવાર લીંબડીમાં જોયા હતા. જે ભાઈ સાંભળવા આવ્યા હતા એને અંદરથી અવાજ આવ્યો કે ભાઈ એની તમે નિંદા કરશો નહીં, મેં એમને એકવાર લીંબડીમાં જોયા છે. મહાવૈરાગ્યવંત હતા, ખરેખર ધર્મની મૂર્તિ હતા. લીંબડીમાં જોયેલા એમાં આટલા બધા ભાવ આવેલા. એ સત્પુરુષ છે એની નિંદા ન કરશો. જાણે ઊંડાણમાં પારાવાર દરદ થતું હોય એવો અવાજ સહજ આવ્યો, દરદથી અવાજ આવ્યો, જાણે વેદના થતી હોય એવી રીતે અવાજ આવ્યો. તેમણે કહ્યું કે એ મહાદેવને મિયા સાથે સરખાવશો, આડું વધારે પડતું બોલતા હશે. આ તો જૈન દર્શન થી વિરુદ્ધ છે અને નવો ધર્મ કાયદો છે, મુસલમાન સુધી લઈ જતા હશે. હું તો મહાદેવ છે એને મિયા સાથે સરખાવશો, તે દિવસે બોલ ટાઈપમાં આટલું છાપ્યું છે. એની મુદ્રામાં જે વૈરાગ્ય જોયો છે તેવો વૈરાગ્ય મેં કોઈ સાધુ નો જોયો નથી. જોવા તેમના શબ્દો તેમને હશે ખ્યાલમાં, તો વ્યક્તિગત વાત પણ પ્રસંગ બીનો હશે ખ્યાલમાં હશે. કારણ કે ગુરુદેવને અને કૃપાળુ દેવને 11 વર્ષનું છેટું પડ્યું. કેટલું છેટું પડ્યું? 11 વર્ષનું છેટું પડ્યું. 1934માં કૃપાળુ દેવનો ધ્યાન થયો અને 1946માં, ત્યારે તો ગુરુદેવ 11 વર્ષના હતા, ત્યારે તો ગુરુદેવ 11 વર્ષના હતા. 11 વર્ષમાં આમ છેટું શું કહે છે જુઓ આ તેમના શબ્દો. તેમને કઈ શ્રીમદજીની પરીક્ષા નહોતી, પછી પહેલા પહેલા જોયેલા એમને, કઈ પરીક્ષા કરીને ઓળખેલા એમ નથી. છતાં એને જે ભાવ આવ્યા એ કુદરતી આવેલા એની યોગ્યતા અનુસાર. એટલે આવું પણ બને છે, ઓળખે એ તો તરી જાય, નાની પુરુષને ઓળખે એ તો તરી જ જાય, પણ ઓળખે નહીં. ઓળખ્યા વિના પણ કોઈ વાર ગર્ભિત પાત્રતા હોય તો આવા પણ પરિણામ આવે કે જાણે ઓળખા હોય એવા પરિણામ આવી જાય છે. તેમને કાંઈ શ્રીમદજીની પરીક્ષા ન હતી, છતાં અંદરથી સતનો હકાર આવ્યો. સત્પુરુષનો હકાર આવ્યો એમ ન કીધું, સતનો હકાર આવ્યો. અંતરમાં ઊંડાણથી એ વૃદ્ધ માનવીને, પણ એ જે સંપ્રદાયના માણસ હતા, અંતરના ઊંડાણથી અને ખોટાનો નિષેધ આવ્યો. સતનો હકાર આવ્યો અને ખોટાનો નિષેધ આવ્યો. એ તો સતના હકારમાં ખોટાનો નિષેધ છે અને ખોટાના હકારમાં સતનો નિષેધ છે, આપોઆપ છે. વિકલ્પ હોય કે ન હોય, માણસને મધ્યસ્થ દ્રષ્ટિ હોય તો જ સાચી પરીક્ષા કરી શકે. પૂર્વગ્રહ દ્વારા ન કરી શકે એમ કહેવું છે, મધ્યસ્થ હોય એ કરી શકે. અંતરમાં ઊંડાણથી વૃદ્ધ માનવીને સહજ ધારણા વિના નાભીથી અવાજ આવ્યો કે હું એની નિંદા સાંભળી શકતો નથી. ડૂંટીમાંથી અવાજ ગોખ્યા વિના, ધારણા વિના સહેજે ભણકાર આવેલો હતો. સત્પુરુષ પ્રત્યેનો આદર એટલે સતનો આદર શું સૂચવે છે તે બતાવે છે કે તે પુરુષમાં કોઈ મહાન પવિત્ર યોગબળ રહેલું છે કે જેના સ્મરણો સાંભળતા મુમુક્ષુને અતિ પ્રમોદ અને આનંદ ઉપજે છે. છતાં પંચમકાળ છે તેથી નિંદકો કોઈ કહે છે કે પૂજાવા ખાતર લખ્યું છે. સત્પુરુષનો મહિમા કર્યો ને, આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પણ સત્પુરુષની અને સદગુરુની મહિમાની ઘણી ગાથાઓ છે અને પત્રમાં પણ એ વાત ખૂબ આવે છે. એટલે લોકોએ આરોપ કર્યો કે પોતાને પૂજા વાહક બધું કરે છે. નિંદકો કોઈ કહે છે કે પૂજાવા ખાતર લખ્યું છે. અરે રે, આવા મતારથી લોકો મતાગ્રહને વશ થઈને મિથ્યા આગ્રહને પકડે છે. તેઓ મહામોહને વશ, એ શું થયું, મહામોહને વશ થયેલા છે. મોહ વધી ગયો, ત્યાં દર્શન મોહ વધી ગયો છે અને સાચાનો નિષેધ કરી પોતાને વિશે બુદ્ધિ દુર્લભ પણ વધારે છે. એટલે એને બોધ ચડવામાં દુર્લભતા થઈ જશે, બોધ જલ્દી ચડશે. અહીં જે જન્મજયંતિનું માંગલિક, જે લોકોત્તર માંગલિક કહેવું છે, તે ઉપરથી શ્રીમદ રાજચંદ્રજીના હૃદયમાં શું હતું તે મુમુક્ષુ સમજી લેશે. જે મુમુક્ષુ હશે તે સમજી લેશે. અહીં તો અમારે લોકોત્તર માંગલિક કહેવું છે, લૌકિક માંગલિક નથી કહેવું, પણ લોકોત્તર માંગલિક કહેવું છે. એમ કરીને ગુરુદેવ એમના સંબંધમાં ઘણી ઘણી વાતો અહીંયા કરશે. સ્વાભાવિક છે, કુદરતી વ્યવસ્થા જે છે. આ શિબિર